એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવા કલાકારના જીવનમાં, એમની દુનિયામાં ઊંડા ઉતરીશું જેમનું સંગીત, જેમનો અવાજ એક આખી પેઢીનો અવાજ બની ગયો.
હા, આપણે વાત કરી રહ્યા છીએ કર્ટ કોબેનની, અને આધાર છે ચાર્લ્સ આર ક્રોસ દ્વારા લખાયેલું એમનું જીવનચરિત્ર, હેવિયર ધેન હેવન.
બરાબર. આ પુસ્તક ખરેખર માત્ર એક રોકસ્ટારની વાર્તા નથી કહેતું.
ના, બિલકુલ નહીં. એ તો એક બહુ જટિલ, અત્યંત સંવેદનશીલ વ્યક્તિત્વની અંદરની સફર છે.
તો જેમને કદાચ બહુ ખ્યાલ નથી, એમના માટે કોણ હતા કર્ટ કોબેન?
કર્ટ કોબેન એટલે નિર્વાના બેન્ડના મુખ્ય ગાયક, ગીતકાર, ગિટારિસ્ટ. એમ સમજો કે 90s દાયકામાં જે ગ્રંજ સંગીતનો જુવાળ આવ્યો એનાય પ્રણેતા હતા.
અને જનરેશન એક્સનો અવાજ કહેવાયા એ સમયના યુવાનોના.
બરાબર. એમનો અવાજ, એમનું સંગીત એકદમ કાચું, તીવ્ર ભાવનાઓથી ભરપૂર, અને પેલી સ્થાપિત વ્યવસ્થા સામે જાણે એક પડકાર ફેંકતું હોય એવું.
એટલે જ કદાચ એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે ને?
ચોક્કસ. કારણ કે એ આપણને બતાવે છે કે સફળતાની ટોચે પહોંચીને પણ માણસ અંદરથી કેવા સંઘર્ષો અનુભવી શકે છે.
માનસિક સ્વાસ્થ્યની જટિલતાઓ, પેલી પ્રસિદ્ધિનું દબાણ, જે કદાચ બહારથી દેખાતું નથી.
બરાબર. કર્ટનું જીવન એનું એકદમ શક્તિશાળી ઉદાહરણ છે. આ કોઈ સીધી સાધી સફળતા અને પતનની કહાણી નથી.
ના,
આ તો માનવીય સંવેદનાઓ, પેલી આંતરિક પીડા અને કલા પ્રત્યેની પ્રામાણિકતા, એ બધા વચ્ચેનો સતત સંઘર્ષ છે.
ખરેખર.
અને પુસ્તકનો મુખ્ય તર્ક પણ એ જ છે. ક્રોસ કહે છે કે કોબેનનું જીવન અને એમનું દુઃખદ મૃત્યુ એ માત્ર પ્રસિદ્ધિ કે વ્યસનનું પરિણામ નહોતું.
એના મૂળ બહુ ઊંડા હતા.
હા,
બાળપણના આઘાત, વર્ષોની શારીરિક પીડા જે અસહ્ય હતી, એમની પોતાની જે કલાત્મક પ્રતિભા હતી જે એકદમ વિસ્ફોટક હતી, અને છેલ્લે પ્રસિદ્ધિનો બોજ જે એમના જેમાં અંતર્મુખી સંવેદનશીલ માણસ માટે કદાચ જીરવું મુશ્કેલ હતો.
બરાબર. પુસ્તક એમને એક આઇકોન તરીકે નહીં પણ એક માણસ તરીકે એની બધી જટિલતાઓ સાથે સમજવાનો પ્રયાસ કરે છે.
તો ચાલો સફર શરૂ કરીએ. શરૂઆતથી એબરડીન, વોશિંગ્ટન, એમનું બાળપણ, ત્યાં શું બન્યું?
શરૂઆતમાં તો જેમ મેં કહ્યું બધું ઠીકઠાક હતું. ખુશ મિજાજ બાળક હતા કર્ટ. સંવેદનશીલ, કલા તરફ ઝોક, ચિત્રો દોરવા, સંગીત સાંભળવું,
એક સામાન્ય કલાત્મક બાળપણ.
હા, પણ પછી જ્યારે 9 થયા ત્યારે એમના માતા પિતાના છૂટાછેડા થયા, અને બસ ત્યાંથી બધું બદલાઈ ગયું.
9 ઉંમરે આ બહુ મોટો આઘાત કહેવાય.
પુસ્તક એને મૂળ ઘા કહે છે. એક એવો ઘા જે ક્યારે પૂરેપૂરો ભરાયો જ નહીં. એની અસર એમના આખા જીવન પર રહી.
તેજી દેવાની લાગણી, અસ્વીકાર, ગુસ્સો, એકલતા, આ બધું જ અનુભવ્યું હશે એમણે.
ખૂબ જ ઊંડાણપૂર્વક. છૂટાછેડા પછી તો જીવન અસ્થિર થઈ ગયું. ક્યારેક આ સંબંધીને ત્યાં, ક્યારેક પેલાને ત્યાં,
ક્યારેક ઘર જેવું ન લાગ્યું, સ્થિરતા ન મળી.
બિલકુલ. એ સુરક્ષા, એ પોતાનાપણાની ભાવના, એનો સતત અભાવ રહ્યો, અને એના કારણે ઊંડી અસલામતી પેદા થઈ. અપમાનનો ડર, જાણે પોતે કોઈને માટે પૂરતા સારા નથી.
અને આવી સ્થિતિમાં કલા અને સંગીત જ એમનો સહારો બન્યા હશે નહીં?
પોતાની અંદર જે ચાલતું હતું એને બહાર કાઢવાનો રસ્તો.
બરાબર. પીડાને વ્યક્ત કરવાનું માધ્યમ, એ ગુસ્સો, એ એકલતા, એ બધું એમના આર્ટમાં, એમના સંગીતમાં ઉતરવા લાગ્યું.
કદાચ એટલે જ એમનું સર્જન આટલું તીવ્ર અને અંગત લાગે છે.
હા.
પછી કિશોરાવસ્થા આવી. અલગતાની ભાવના તો વધુ ઘેવી બની હશે.
હા, સ્કૂલથી, સમાજથી, જેણે પોતે અલગ જ દુનિયામાં જીવતા હોય એવું.
અને ત્યારે એમને પંક રોક સંગીતમાં જાણે પોતાની જાત મળી.
અચ્છા, કયા બેન્ડ્સ?
ધ મેલવિન્સ, સેક્સ પિસ્ટલ્સ, બ્લેક ફ્લેગ, આ બધાનું સંગીત, એની કાચી ઉર્જા, પેલો બળવાખોર મિજાજ, સત્તા વિરોધી વાતો, એ બધું એમને બહુ અપીલ થયું. જાણે કોઈ એમના વતી બોલી રહ્યું હોય.
પણ માત્ર સાંભળવા પૂરતું નહોતું, એમને પોતાને પણ સંગીતકાર બનવું હતું, સફળ થવું હતું, એ મહત્વાકાંક્ષા હતી.
ખૂબ જ તીવ્ર મહત્વાકાંક્ષા હતી. શરૂઆતમાં ઘણા નાના મોટા બેન્ડ બનાવ્યા જે લાંબો ચાલ્યા નહીં. પછી એમની મુલાકાત થઈ ક્રિસ નોવોસેલિક સાથે,
નિર્વાનાના બેસિસ્ટ.
હા, લાંબા સમયના મિત્ર બન્યા. બંનેની સંગીતની સમજ મળતી હતી, અને એમણે નિર્વાણાની સ્થાપના કરી. પણ શરૂઆતનો સમય બહુ જ સંઘર્ષવાળો હતો.
પૈસાની તંગી, નાના ક્લબમાં શો કરવા,
હા, ગરીબી હતી. વાનમાં સૂઈ જવાનું, બહુ ઓછા શ્રોતાઓ સામે વગાડવાનું, સખત મહેનત હતી.
પછી 1989માં પહેલું આલ્બમ આવ્યું, બ્લીચ, સબ પોપ રેકોર્ડ્સ પર. નાનું ઇન્ડિપેન્ડન્ટ લેબલ હતું.
અને એ આલ્બમમાં જેમની હતાશા, એમનો ગુસ્સો, એ બધું સંભળાય છે. એકદમ કાચું, ભારે સંગીત.
એ પછીની ટૂર પણ બહુ મુશ્કેલ રહી હશે.
ખૂબ જ. અને આ જ ગાળામાં પેલી બીજી સમસ્યા શરૂ થઈ, એમના પેટનો દુખાવો, ક્રોનિક પેઇન,
જે સામાન્ય નહોતો.
ના, જરાય નહીં. અસહ્ય પીડા હતી. ડોક્ટરો નિદાન નહોતા કરી શકતા. અને આ પીડાએ એમના જીવનને બહુ જ મુશ્કેલ બનાવી દીધું હતું.
અને પુસ્તક ભાર મૂકે છે કે આ પીડામાંથી રાહત મેળવવા માટે જ એક પ્રકારની સેલ્ફ મેડિકેશન તરીકે એમણે હેરોઇન લેવાનું શરૂ કર્યું.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. ઘણીવાર લોકો એમના વ્યસનને ખાલી પ્રસિદ્ધિ સાથે જોડે છે, પણ આ શારીરિક પીડા એની પાછળનું એક મોટું કારણ હતું.
પછી બેન્ડમાં ડેવ ગ્રોહલ આવ્યા, ડ્રમર.
હા, અને ડેવની ઉર્જા અને ટેલેન્ટે નિર્વાણાના સાઉન્ડને એક નવી દિશા આપી. જાણે પઝલનો છેલ્લો પીસ મળી ગયો હોય.
અને પછી મોટા લેબલ ડીજીસી રેકોર્ડ સાથે કરાર થયો અને શરૂ થયું રેકોર્ડિંગ નેવર માઇન્ડનું,
જે એક મોટો, બહુ જ મોટો વળાંક સાબિત થયો.
શું વળાંક હતો એ? 1991 નેવર માઇન્ડ, અને ખાસ તો પેલું ગીત સ્મેલ્સ લાઇક ટીન સ્પિરિટ, જાણે બોમ્બ ફૂટ્યો હોય એમ.
સંગીત અને સંસ્કૃતિ બંનેમાં સુનામી આવી ગઈ. અંડરગ્રાઉન્ડ બેન્ડમાંથી સીધા જ દુનિયાનું સૌથી મોટું બેન્ડ.
અકલ્પનીય સફળતા. પણ કર્ટ માટે આ ડબલ એડ સ્વોર્ડ જેવું હતું, નહીં, બેધારી તલવાર
હતા. એ જેમના માથે આવી પડી, એમને આ પેઢીનો અવાજ કે પ્રવક્તા બનવામાં કોઈ રસ નહોતો.
ઉલટાનો એમને અણગમો હતો, મુખ્ય પ્રવાહે જે રીતે એમના સંગીતને અપનાવ્યું.
હા, એમને લાગતું હતું કે લોકો ઊંડાણ સમજ્યા વગર જ બસ ઉપર ઉપરથી એને પસંદ કરી રહ્યા છે. અને આ એમના પંક મૂલ્યોની વિરુદ્ધ હતું. વ્યાપારીકરણ, મુખ્ય પ્રવાહ, એ બધાનો તો એ વિરોધ કરતા હતા.
અને આ જ સમયમાં એમના જીવનમાં કોર્ટની લવ આવી, હોલ બેન્ડની લીડ સિંગર. એમનો સંબંધ પણ એટલો જ ચર્ચાસ્પદ રહ્યો. પુસ્તક એને સહનિર્ભર કહે છે. એટલે શું?
સહનિર્ભરતા એટલે એક એવો સંબંધ જ્યાં બંને જણા એકબીજા પર બહુ વધારે પડતા અને ઘણીવાર નકારાત્મક રીતે આધાર રાખતા હોય.
કર્ટ અને કોર્ટની બંને મહત્વાકાંક્ષા, બંને પોતાના ભૂતકાળના આઘાત સાથે લડી રહ્યા હતા
અને બંને વ્યસન સાથે પણ સંઘર્ષ કરી રહ્યા હતા.
બરાબર.
એમનો પ્રેમ તીવ્ર હતો, પણ સાથે સાથે એકબીજાની નબળાઈઓને જાણે પોષણ આપતો હોય એવો પણ હતો. સ્થિરતાને બદલે અસ્થિરતા વધુ આવી.
પછી એમની દીકરી ફ્રાન્સિસ બિનનો જન્મ થયો. એ તો ખુશીની વાત હતી.
હા, પણ એ પણ વિવાદમાં સપડાઈ ગઈ. પેલો વેનિટી ફેર મેગેઝિનનો આર્ટિકલ જેમાં કોર્ટની પર ગર્ભાવસ્થામાં ડ્રગ્સ લેવાનો આરોપ હતો.
ઓહ હા, એના કારણે બહુ મોટો વિવાદ થયો હતો.
અને એમને કામચલાઉ કસ્ટડી પણ ગુમાવી પડી હતી. આ બધી જાહેર ચકાસણી, મીડિયાનો પીછો, એનાથી કર્ટનો તણાવ, એમનો પેરાનોયા, બધું ખૂબ વધી ગયું.
આ બધાની વચ્ચે એમણે ત્રીજું આલ્બમ બનાવ્યું, ઇન યુટેરો. અને એ કેટલું અલગ હતું નેવર માઇન્ડથી?
એકદમ. જાણે જાણી જોઈને સફળતાને લાત મારી હોય.
ઇન યુટેરો એ નેવર માઇન્ડની પેલી પોલિશ્ડ પ્રોડક્શન અને લોકપ્રિયતા સામે એક બળવો હતો.
અવાજ વધુ કાચો, વધુ ઘર્ષક, અસ્વસ્થ કરનારો.
હા, ગીતો પણ વધુ અંગત, વધુ પીડાદાયક. જાણે કહેતા હતા કે અમે બદલાયા નથી, અમને આ મેઇનસ્ટ્રીમમાં ન ગણો. પણ વ્યંગ જુઓ, આ આલ્બમ પણ સુપરહિટ રહ્યો.
અને જેમ જેમ સફળતા વધતી ગઈ, એમ એમ કર્ટ જાણે પોતાની અંદર સમેટાઈ ગયા.
બરાબર. એકલતા વધી, વ્યસન વધ્યું, પ્રસિદ્ધિથી દૂર ભાગવા લાગ્યા. અંત તરફની પીછેટ દેખાતી હતી.
જાહેરમાં આવવાનું ટાળવું, ઇન્ટરવ્યુ ઓછા કરવા, હા, વધુ સમય ઘરમાં જ રહેવું, એ ઘર એમના માટે સોનેરી પિંજરું બની ગયું હતું. અને વ્યસન તો કાબુ બહાર જ જઈ રહ્યું હતું.
તેમ છતાં ફક્ત 27 વર્ષનું જીવન, પણ વારસો કેટલો મોટો છોડી ગયા.
અસાધારણ વારસો. ગ્રંચ સંગીતને દુનિયાભરમાં પહોંચાડ્યું. ગીત લેખનમાં પ્રામાણિકતા અને ઊંડાણ લાવ્યા. આજે પણ કેટલાય કલાકારો એમનાથી પ્રેરણા લે છે.
અને દુઃખની વાત એ છે કે એમના જીવન અને મૃત્યુએ માનસિક સ્વાસ્થ્ય, વ્યસન, પ્રસિદ્ધિના અંધારા પાસાઓ, આ બધી બાબતો પર ચર્ચા શરૂ કરાવી, જેની બહુ જરૂર હતી.
જો આપણે સમજવું હોય કે એમને અંદરથી શું ચલાવી રહ્યું હતું, કયા ફોર્સીસ હતા, તો પુસ્તક અમુક મુખ્ય બાબતો તરફ ધ્યાન દોરે છે.
જેમ કે
સૌથી મોટું તો પેલો બાળપણનો ભય, તેજી દેવાયાનો ડર, અને એની સામે સ્વીકૃતિ માટેની, એક પ્રેમાળ કુટુંબ માટેની તડપ, એ આજીવન રહી.
અને બીજું પેલી કલાત્મક પ્રામાણિકતા, એમનું પેલું વાક્ય, હું જે નથી તેના માટે પ્રેમ પામવા કરતા, હું જે છું તેના માટે નફરત પામવાનું પસંદ કરીશ.
બરાબર, એ ખાલી કહેવા ખાતર નહોતું, એ જીવ્યા પણ એ જ રીતે. બનાવટ, દેખાડો, એ એમનાથી સહન નહોતું થતું.
અને આ પ્રામાણિકતા એમના પેલા સ્થાપિત વ્યવસ્થાના વિરોધ સાથે જોડાયેલી હતી, પંકરોકના મૂલ્યો.
હા, વ્યાપારીકરણનો વિરોધ કરવો, સત્તા પર સવાલ ઉઠાવવા, એટલે જ પેલી નેવરમાઇન્ડની સફળતા એમને અંદરથી ખૂંચતી હતી, કારણ કે એ એમને એ જ સિસ્ટમનો ભાગ બનાવી રહી હતી જેનો એ વિરોધ કરતા હતા.
એમની કલા જ એમની પીડાની અભિવ્યક્તિ હતી, ગીતો હોય કે ચિત્રો.
બધું જ એમની અંદરની વેદના, ગુસ્સો, મૂંઝવણ, એનું સીધું પ્રતિબિંબ. એ માત્ર મનોરંજન નહોતું, એ આત્માનો ચિત્કાર હતો. આટલી હદે પોતાની જાતને ખુલ્લી મૂકવી, એમાં પણ હિંમત જોઈએ.
અને વ્યસન, એને પણ પુસ્તક અલગ દ્રષ્ટિથી જુએ છે.
હા, જેમ આપણે કહ્યું, મુખ્યત્વે તો પેલી શારીરિક અને માનસિક પીડામાંથી રાહત મેળવવાનો રસ્તો હતો એમના માટે, એક દુઃખદ સેલ્ફ મેડિકેશન, જે પછી કાબૂ બહાર ગયું.
અને આ બધાની વચ્ચે એમને પોતાના વારસાની પણ ચિંતા હતી, ખાસ કરીને એમની દીકરી એમને કેવી રીતે યાદ રાખશે.
બરાબર, એ નહોતા ઇચ્છતા કે એમને ખાલી એક ડ્રગ એડિક્ટ તરીકે જ યાદ રાખવામાં આવે. એ દર્શાવે છે કે અંદર ક્યાંક એક સારા પિતા, એક સારી વ્યક્તિ બનવાની ઈચ્છા હતી.
એમના જીવનમાં ઘણા વળાંક આવ્યા, પણ પુસ્તક 3 બહુ નિર્ણાયક ગણે છે, જેણે દિશા જ બદલી નાખી.
હા, પહેલો અને કદાચ સૌથી મૂળભૂત, એમના માતા પિતાના છૂટાછેડા 9 ઉંમરે.
એની વાત આપણે કરી, એ મૂળ ઘા, એણે જે અસુરક્ષા અને તેજી દેવાયાની લાગણી જન્માવી,
એ કાયમી બની ગઈ. એમના સંબંધો પર, એમના આત્મવિશ્વાસ પર એની અસર છેક સુધી રહી, અને એમના ગીતોમાં પણ એ પીડા ડોકાયા કરે છે.
બીજો વળાંક
હતો 1991, નેવરમાઇન્ડ અને સ્મેલ્સ લાઇક ટીન સ્પિરિટની સફળતા. આ એક એવો વળાંક હતો જે ઉપર લઈ ગયો અને નીચે પણ ધકેલ્યો.
હા, કારણ કે એ સફળતાએ એમને અંડરગ્રાઉન્ડ હીરોમાંથી સીધા ગ્લોબલ સુપરસ્ટાર બનાવી દીધા.
અને જે સફળતાએ કદાચ ઝંખતા હતા, એ જ બોજ બની ગઈ. પ્રસિદ્ધિએ એમની આંતરિક સમસ્યાઓને ઓછી ન કરી, પણ વધારી દીધી.
અને પોતાના જ મૂલ્યો સાથેનો સંઘર્ષ શરૂ થયો. આ દ્વંદ્વ એમને સતત પરેશાન કરતો રહ્યો,
જે દુર્ભાગ્ય અંતનો સ્પષ્ટ સંકેત હતો. માર્ચ 1994, રોમમાં ઓવરડોઝ.
એ બહુ ગંભીર ઘટના હતી. શેમ્પેન અને રોહિપનોલ, પુસ્તકે એને આત્મહત્યાનો પ્રયાસ જ ગણે છે. સુસાઇડ નોટ પણ મળી હતી.
હા, જો કે એ વખતે બચી ગયા, પણ આ ઘટનાએ એમની માનસિક સ્થિતિની ગંભીરતા, એમની નિરાશા કેટલી ઊંડી હતી, એ દુનિયા સામે ખુલ્લું પાડી દીધું.
એ એમના અંતિમ પગલા તરફનું જાણે એક ઇશારો હતો.
બરાબર, એક ભયાવહ સંકેત.
તો કર્ટના જીવનની આ આખી સફર, એમાંથી આપણે શું શીખી શકીએ, શું બોધપાઠ મળે?
મને લાગે છે સૌથી પહેલું તો બાળપણના આઘાતની અસર કેટલા લાંબા સમય સુધી રહે છે, જો એને સમયસર હીલ ન કરવામાં આવે તો. માનસિક સ્વાસ્થ્યની શરૂઆત બાળપણથી જ થાય છે.
અને પેલો શારીરિક અને માનસિક પીડાનો સંબંધ ક્રોનિક પેઇન કેવી રીતે વ્યસન તરફ દોરી શકે છે? કદાચ એમનો દુખાવો માત્ર શારીરિક નહોતો, પણ માનસિક વેદનાનું રૂપ હતો.
ચોક્કસ. બીજો, પ્રસિદ્ધિની બે ધારી તલવાર, ખાસ કરીને કર્ટ જેવા સંવેદનશીલ વ્યક્તિ માટે એ કેટલી ખતરનાક સાબિત થઈ શકે. એ એકલતા દૂર નથી કરતી, ક્યારેક વધારી દે છે.
અને કલાકાર માટે પેલો સંઘર્ષ, પ્રામાણિક રહેવું કે સફળતા માટે સમાધાન કરવું, કર્ટ આમાં સતત પીસાતા રહ્યા.
એમની વાર્તા વ્યસન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ પણ બદલે છે. એને નૈતિક નિષ્ફળતા નહીં, પણ એક રોગ તરીકે જોવાની જરૂર છે, જે ઘણીવાર ઊંડી પીડામાંથી જન્મે છે. સહાનુભૂતિ જોઈએ, જજમેન્ટ નહીં.
અને સપોર્ટ સિસ્ટમનું મહત્વ, કુટુંબ, મિત્રો, પ્રોફેશનલ હેલ્પ, એકલા લડવું બહુ અઘરું છે. કદાચ જો એમને યોગ્ય મદદ મળી હોત
તો કદાચ પરિણામ અલગ હોત. પણ એક સકારાત્મક બોધપાઠ એ પણ છે કે કલા કેટલી શક્તિશાળી છે. પીડાને વ્યક્ત કરવા, દુનિયા સાથે જોડાવા માટે એમનું સંગીત આજે પણ લાખો લોકો માટે કામ કરે છે.
સરસ. તો આ આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ શું હશે?
પહેલું, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. કર્ટના જીવન પર પેલો બાળપણનો અસ્વીકારનો બોજ હંમેશા રહ્યો. દુનિયાભરની પ્રશંસા મળી, પણ અંદરખાને એ સાચા સ્નેહ અને સ્વીકૃતિ માટે તરસતા રહ્યા. પ્રસિદ્ધિ એમની એકલતા દૂર ન કરી શકી.
બીજું, એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. એમની અદ્ભુત કલાત્મક પ્રતિભા અને એમની ઊંડી પીડા, આ બંને વચ્ચે અતૂટ સંબંધ હતો. એમની કલા એમની પીડાની સીધી કાચી અભિવ્યક્તિ હતી. જે સંવેદનશીલતાએ એમને મહાન બનાવ્યા, એ જ એમના માટે ઘાતક બની.
અને ત્રીજું, એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓને ગંભીરતા અને કરુણાથી લેવાની જરૂર છે. વ્યસન ઘણીવાર પીડામાંથી બચવાનો એક હતાશ પ્રયાસ હોય છે, અને બાહ્ય સફળતા ક્યારેય આંતરિક શાંતિની ગેરંટી નથી. એ ક્યારેક સંઘર્ષ વધારી પણ શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.